તારીખ 3/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 574 575 અને 576 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 267
તૃષ્ણા ઓછી કરવી જોઈએ. તૃષ્ણા પીવી શકાય એવો ભાવ છે. અનેક પદાર્થોની જે વાંછા થાય, ભૌતિક પદાર્થોના ભોગની જે ઈચ્છાઓ એની અંગે જે કાંઈ આર્થિક વ્યવસ્થા કરવી પડે એને તૃષ્ણા આપે છે. મર્યાદિત હોવા છતાં કૃષ્ણને અંત નથી. વિમુખ શું જીવે, આત્મા શું જીવે, બનતા સુધી એટલે શક્યતા હોય ત્યાં સુધી, પોતાથી બની શકે ત્યાં સુધી, પોતાની શક્તિ પ્રમાણે પૂરી શક્તિ લગાવીને કૃષ્ણા ઓછી કરવી જોઈએ અથવા પોતાની મર્યાદા નક્કી કરી લેવી જોઈએ. એના માટે પૂછ્યું છે કે કૃષ્ણનું ફળ બતાવવા માટે લાક્ષણિક પદ્ધતિથી વાત કરી છે કે જીવને જન્મ જરા મરણ કોના છે, કોના છે એટલે કયા કારણે છે, શા કારણે જીવને જન્મ મરણ ને વૃદ્ધાવસ્થા વગેરે દુઃખ છે, કે જે તૃષ્ણા રાખે છે તેના છે. જે તૃષ્ણા રાખે છે તેના જન્મ જરા ને મરણ છે. જે તૃષ્ણા છૂટી એને જન્મ જરા મરણ પણ તૃષ્ણા પણ સમ્યક પ્રકારે એટલી વાત લીધી છે. સમ્યક પ્રકારે પોતાના પરિપૂર્ણ સ્વભાવને લીધે અપેક્ષા બુદ્ધિ છૂટે છે અને કૃષ્ણ ખરેખર વાસ્તવિક પણે છૂટે છે. નહીં તો ઉપર ઉપરથી સંતોષ લે અને અંદરમાં અભિપ્રાય બીજો રહી જાય તો એ કૃષ્ણ વિપરીત અભિનિવેશ સહિત મટેલી દેખાય છે, પણ ખરેખર એ કૃષ્ણ મટેલી હતી નથી.
કૃષ્ણનું મૂળ તો લૌકિક દ્રષ્ટિ છે.
હા, કૃષ્ણનું મૂળ લૌકિક દ્રષ્ટિ છે અને તૃષ્ણાના પરાગમ માટે એક પત્ર આપણે આવી ગયો હતો કે જેને લૌકિક મોટાઈ જોઈએ છે એની તૃષ્ણા નહીં મટે, જેને ભોગ ભોગની તીવ્રતા પરિણામમાં છે એનો રસ છે એને પણ તૃષ્ણા નહીં મટે. તૃષ્ણાનો પરાભવ કોણ કરી શકે છે? પરાભવ એટલે એનો એની હાર થઈ કે જે જીવને પોતાનું પરિપૂર્ણ પદ લક્ષમાં આવે છે અને પોતાને કોઈના અવલંબનની કોઈ અપેક્ષાની જરૂર નથી, હું નિરાલંબ નિરપેક્ષ તત્વ છું, એવું અંદરથી બળ આવે, આત્મબળ ઉત્પન્ન થાય, ત્યાં તો એને કૃષ્ણ સમ્યક પ્રકારે મટે છે. નહીતર બીજા જે કોઈ કૃત્રિમ ઉપાય છે કૃષ્ણ મટાડવાના, એનાથી મૂળમાંથી એ કૃષ્ણનો નાશ થતો નથી. આ વિશે જરા ગંભીરતાથી વિચારવા જેવો છે. क्योंकि आ परिणाम संसारी जीव ने हुए छे, कृष्णाना परिणाम तो संसारी जीव ने हुए छे, मोक्ष जीव तो संसारी जीव के आ बाजू वालो एक जीव छे, ते काई आ विचार करे छे એમ કે છે કે શક્તિ હોય એટલે એક સાથે બધાનો નાશ કરે એ તો તારી શક્તિ બહારનો નાશ છે, કેમ કે એ તો પૂર્ણ વિકારતાનો વિષય થઈ જાય છે. પણ આત્માર્થની ભૂમિકામાં, મોક્ષની ભૂમિકામાં, એ ભૂમિકામાં વિચારની મતિની નિર્મળતા રહે અને આત્મવિચાર કરવાની શક્યતા વધે એવા હેતુથી પરિણામની મલિનતા ઘટાડવી જરૂરી છે. અને એ જો ઘટાડવામાં આવે તો આ એક મુદ્દો છે કે આ જે કૃષ્ણા પોતાની શક્તિ પ્રમાણે ઘટાડી લેવી જોઈએ. આ વિષયમાં અમને ઘણા માર્ગદર્શન જુદી જુદી રીતે આપ્યા છે. આમાં તો એટલી લોક પ્રકૃતિ કામ કરે છે તૃષ્ણામાં તો, ત્યારે લોકસંજ્ઞાનો અર્થ તો ઘણો વિશાળ છે અને એમાં માન પ્રકૃતિ પણ એમાં આવી જાય છે. અથવા લોકોની મુખ્યતાથી વિચારવાના દ્રષ્ટિકોણનો ત્યાગ કરી દેવાની વાત છે. બે નો ન્યાય જુદો જુદો છે. વિભાવ મર્યાદિત છે એટલે શું કે સ્વભાવ અમર્યાદિત છે. સ્વભાવની શક્તિ એટલી બધી છે કે ગમે તેવો વિભાવ એ તોડી શકે છે, કેમ કે આખરના એની મર્યાદા છે. એ જો અનંત હોય તો નાશ ન થાય, પણ તૃષ્ણાને જો લંબાવવામાં આવે તો તૃષ્ણા કેવી છે કે જેમાં 14 બ્રહ્માંડ અણુરેણુઓ છે. 14 બ્રહ્માંડ શું લોકાલોક વિજયમાં અણુરેણુઓ છે. લોકાકાશમાં 14 બ્રહ્માંડ અણુરેણુઓ છે, પણ આ તો લોકાલોક બધો અણુરેણુઓ છે એના જેમ છે. એટલી બધી રેણુ છે એ પ્રકાર, એ ન્યાય જુદો છે, આ ન્યાય જુદો છે. સર્વ પ્રકારની આકાંક્ષા, સર્વ પ્રકારની ઈચ્છા અખંડ એનું જે સમ્યક દર્શન છે એમાં નિકાંક્ષિત હોય હોય ને સમ્યક દ્રષ્ટિ હોય ને તૃષ્ણા હોય લોભ હોય છે, પણ અનંતાનુબંધી નો હતો. સમ્યક દ્રષ્ટિને ક્રોધ હોય, માન હોય, ભોગ હોય, માયા હોય, દુરુક્ષા હોય, રતિ અરતિ, બધા જેટલા ચારિત્ર ગુણના કષાય છે એ બધા હોય. સોળ માંથી એક અનંતાનું મંદિરના ચાર ગયા છે, બાકી બધા છે. એટલે તો ઓળખવામાં તકલીફ પડે છે ને, જે સમસ્યા ઉભી થઈ છે આ કારણે ઉભી થઈ છે કે બાકીના કસાય ઉભા છે. અને કસાય ની અનુસાર કેટલાક પ્રકૃતિ પ્રવૃત્તિ પણ હોય છે, કોઈને તો બધાને કોઈને હોય છે, એ તો ઉદય અનુસાર છે પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિ હોય તો ન હોય, કસાય તો ચાર ગયો એ ચાર ગયા છે બધાને. પણ જે ઓળખવામાં મુસીબત ઉભી થાય છે એનું કારણ એ છે કે બાપીના કટાઈ રહ્યા છે, પોતાની એની ત્યાં પણ પ્રવૃત્તિ પણ છે. એટલે સમ્યક દ્રષ્ટિની ઓળખાણ થતી નથી. એને સમજણ શાસ્ત્ર અનુસાર અને બહારની પ્રવૃત્તિ પણ મુમુક્ષ ને યોગ્ય જેને કહી શકાય એવી હોય. અને જ્ઞાની પણ મનુષ્ય જોવા દેખાય છે, એની પ્રવૃત્તિને એને પણ સમજણ શાસ્ત્ર અનુસાર બધું હોય તો એમાંથી કેવી રીતે સારો બીજો વિષય ઉભો થાય છે એમાંથી શું એ સમજણ તો આગ અનુસાર છે, એમાં કઈ ભૂલ નથી કરતા. તો હવે બાકીમાં બાકીમાં પાત્રતા પણ જોવામાં આવે છે, શું દેવ ગુરુ શાસ્ત્ર માતા વિરાજના વિરોધતા થતી નથી અને બધા પ્રથા સારા દેખાય છે. તો પણ એ જ્ઞાની છે કે જેને બીજો વિષય છે, એ તો બીજો તો બહુ પાતળી છે, ઘણી આશે છે. એટલે સમ્યક દ્રષ્ટિને ઓળખવા એ વિષય અસાધારણ થઈ ગયો છે. અનંત કાળમાં જીવ આ જગ્યાએ ભૂલ્યો છે અને એક વાર પણ જો ન ભૂલે તો ગોપાલ દેવ ગેરંટી આપે છે કે એને સમ્યક દર્શનનું કારણ ઉત્પન્ન થઈ ગયું છે. સમ્યક દર્શનનું એને કારણ ઉત્પન્ન થઈ ગયું છે. 751 ચિત્રમાં રહેલા સમય નાખે છે. કારણ ગણી પ્રત્યક્ષ એમ લીધું, કારણ ગણીને પ્રત્યક્ષ કારણ ગણ્યું છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જો પોતાને જે રસ્તે જવું છે એ રસ્તે સમય અને શક્તિની જરૂર છે. જે આત્મહિતનો રસ્તો ગ્રહણ કરવાનો છે એ રસ્તે એને શક્તિની જરૂર છે, એ તૃષ્ણામાં વેફાઈ નહીં જવી જોઈએ. અને સમયની પણ જરૂર છે, એ પણ તૃષ્ણા હશે તો સમય નહીં મળે. તો હજાર જાતના કામકાજના લફડા ઉભા થશે તો ધંધો વેપાર કરે છે એને ખ્યાલ આવી જાય છે કે કેટલી ઉપાધિમાં સમય નીકળી જાય છે. 574માં ખાલી 2 લીટીમાં એ માર્ગદર્શન આપ્યું છે, પણ વિચારવા યોગ્ય વિષય છે. ઉપરથી ઉપર છેલ્લો કાઢી નાખવા જેવો વિષય નથી કે આપણું આમ તો ભૂલ શું કરે છે. આપણે ત્યાં ઘણી વાતો પ્રસિદ્ધ થઈ ગઈ છે કે ભાઈ ચક્રવર્તીને આટલો પરિગ્રહ હોય છે, ફલાણાને આમ હોય છે, ફલાણાને આમ હોય છે, આપણે તો આટલું જ છે એવું વિચારવા જેવું નથી. એવું અવલંબન લેવા જેવું નથી. એ અવલંબન લેવા માટે એ વાતો શાસ્ત્રમાં આવી નથી, એ બીજા હેતુથી આવી છે, બીજા આશયથી આવી છે. અને એ આશય અનુસાર જો ગ્રહણ ન કરવામાં આવે તો જીવને નુકસાનનું કારણ અવશ્ય થાય. પાંચસો ચુમ્મોતેર નો પુત્ર એ પણ કોના ઉપરનો છે મળતો નથી. જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિધિધ્યાસનમાં સ્થિર રહેવાની જ્ઞાની પુરુષના વચનો આધારનો છે એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે તે સત્ય છે. શું કહે છે કે નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે એટલે કેવળ જ્ઞાન અવસ્થામાં પ્રથમમાં પ્રથમ જીવન મુક્ત દશા જેને કહેવાય એવું સ્વરૂપનું અનુજીવી પૂરેપૂરા પ્રકાશે છે. પ્રતિજીવીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાનાદી પૂર્ણ દશા ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાનીને પણ મોક્ષની વાત એ કરવી જોઈએ. જ્ઞાનીને પણ નિમ સ્વરૂપના વિદ્યાસનમાં સ્થિર રહેવાને માટે, સ્વરૂપની એકાગ્રતામાં જળવાયેલા માટે જ્ઞાની પુરુષના વચનો આધારભૂત છે, એને સત્સૃત છે. જ્ઞાની પુરુષના વચનો છે એ આધારભૂત છે, એ અવલંબન છે. એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે એ સત્ય છે. આમ તો છઠ્ઠા ગુણ સ્થાન સુધી અસ્થિર દશા છે, ચોથા ગુણ સ્થાનમાં, પાંચમા ગુણ સ્થાનમાં અને છઠ્ઠા ગુણ સ્થાનમાં એકાગ્રતા છૂટે છે અને જીવનો ઉપયોગ અને પરિણામો બીજા બહાર જવા લાગે છે. તો બહાર જતા પરિણામને માટે આ વાત છે. સાતમું એથી ઉપરના ગુણ સ્થાનનો છે અને પરિણામ પણ સ્વરૂપના વિધિ ધ્યાસનમાં એકાગ્રતામાં જ રહેલા છે. બારમા ગુણ સ્થાન કે વ્રતતાને પણ આ જરૂર છે એમ કે શિષ્યોને. સાતમા થી બારમા ઉપયોગ બહાર જતો નથી. જ્ઞાની પુરુષોના વચનો આધારભૂત છે. આ તો મુમુક્ષુને પત્ર લખે છે ને, એટલે મુમુક્ષુને એ વાત ઉપર વજન દેવું છે કે નૈતર તારો ઉપયોગ જે અત્યારે અસત્સંગનો ઘેરાવો છે એમાં ઉપયોગ ચાલ્યો જશે, એમાં ઉપયોગ રહેશે અને એ આત્માને કાંઈ નુકસાનનું કારણ છે, લાભનું જરા પણ કારણ નથી. એટલે એ વાત ઉપર વજન દેવું છે. ત્યાં ખૂબ બુદ્ધિપૂર્વકનું છે, બુદ્ધિપૂર્વકનું કેવી બુદ્ધિ છે. સાતમા, આઠમા, નવમા, દસમા અને બારમા જ્ઞાનનો કે બુદ્ધિનો વિષય પણ કેવળ જ્ઞાનનો વિષય છે. અબુદ્ધિપૂર્વક નો રાગ છે તો ચોથા ગુણ સ્થાને પણ પોતાને અનુભવ ગોચર થતો નથી, બુદ્ધિગ્રાહ્ય થતો નથી. માટે તો તેને અબુદ્ધિ પૂર્વકનો રાગ કહેવામાં આવે છે. કેમ કે એમાં મન જનિત નથી, એ રાગ મન જનિત નથી, ઉદયજનિત છે. જીવના અસંખ્ય પ્રદેશે જે કર્મનો ઉદય આવે છે એની સાથે શુદ્ધ જોડાણ છે. બુદ્ધિપૂર્વકના રાગનું મન મારફત જોડાણ છે. એ રાજનીજીએ કળશ ટીકાની અંદર 116 નંબરના કળશમાં એ વાત બહુ સારી રીતે છે. બુદ્ધિપૂર્વકનો રાગ છોડવા માટે અને અબુદ્ધિપૂર્વકનો રાગ છોડવા માટે જ્ઞાની પુરુષ શું કરે છે તો સ્વરૂપનું અવલંબન લે છે. પણ મૂળ કળશની અંદર બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકના રાગનો વિષય વાત ચાલી એટલે એમને સ્પષ્ટીકરણ આપી શકે. ટીકા કરતી વખતે રાજનીતિએ શું કહે છે અહીંયા કે બારમે ગુણસ્થાને કોઈ વર્તતા આત્માને નિર્દેહ ધ્યાનમાં શ્રુત જ્ઞાન વિશે મુખ્ય એવા જ્ઞાનીના વચનોનો આશય ત્યાં આધારભૂત છે એમ લઈ લીધું. કેમ કે એકાગ્રતા ક્યાંથી છે ને? છઠ્ઠેથી સાતમી ઉપર શ્રેણી આવ્યા ક્યાંથી? એ તો ફળ ગયો, પણ એનું મૂળ શું છે? કે મૂળમાં જ્ઞાની પૂર્ણના વચનો એને આધારભૂત થયેલા છે. એટલે અહીંયા એનો આશય પકડ્યો કે બારમા ગુણ સ્થાને વર્તતા આત્માને પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે, એ જ્ઞાનીના સર્વ વચનોનું કેન્દ્ર સ્થાન છે. એટલે તો જ્ઞાની જ્ઞાનીમાં આશય ભેદ લીધો છે. જે સર્વપ્રથમ છે એ સર્વપ્રથમ કહેતા એમનું જે વલણ છે એ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. એટલે જ્ઞાનીને ઓળખવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ આ વસ્તુ જોવે છે કે એના શ્રદ્ધા અને એના જ્ઞાનમાંથી એનું શ્રદ્ધા જ્ઞાનનું વલણ અનંત શાંતિના પિંડ ઉપર જાય છે. એ રીતે એનું બધું વલણ અને વળા ત્યાં એને ઉભો રહે છે. કેવી રીતે થાય છે? કોઈ ત્યાગ ને જોવે છે, કોઈ વૈરાગ ને જોવે છે, કોઈ ક્ષોક્ષમ ને જોવે છે, કોઈ ભાષા ને જોવે છે, ભાષાની ભગત ને જોવે છે. આ બધા બાળ બુદ્ધિ વાળાને મૂકી દીધા ત્યાં. તો કે તત્વદ્રષ્ટિ જે શું જોવે છે? તત્વદ્રષ્ટિ જીવ એ જોવે છે કે આની દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહીં, ક્યાં દ્રષ્ટિ રાખીને આ વાત કરે છે. એને શ્રીમદજી પોતાની ભાષામાં એમ કહે છે કે આશય ભેદ છે. આ પ્રકારે એના પરિણામથી જે વાણી ઉત્પન્ન થઈ એમાં આશયનો ભેદ પડી જાય છે. એક બધી વાત એક જ જગ્યાએ ખેંચી જાય છે. બરાબર જેની શોધ હું કરું છું એ મને અહીંથી મળે છે. તો સીધો નૈમિત્તિક સંબંધ છે. એને ઇનર કરંટ કહે છે. એક શુદ્ધો કરંટ લાગે છે કે મારા માટે આ દિવ્ય ધ્વનિ છે અને મારા માટે કોઈ આ દિવ્ય જ્ઞાનધારી દિવ્ય મૂર્તિ દેહધારી દિવ્ય મૂર્તિ છે કે જે મારા માટે તો પરમાત્માના સ્થાને છે. આવી રીતે જ્ઞાની નો ઓળખ એક પ્રકાર આપણી ચર્ચામાં ચાલુ વ્યવસ્થા થઈ જવાનું. એ મુમુક્ષુ મિત્રો મહાત્માને ઓળખી લે છે એવું જ એમને 254 નંબરના પત્રોમાં એક વાક્ય નાખ્યું. એ તે પ્રકારની શોધ અને નિર્મળતામાં આવેલા જેવી વાત છે. જે રીતે નિર્મળતા ન હોય એટલે એવી યોગ્ય પાત્રતા ન હોય અને એ પ્રકારની ખોજ ન હોય એને જ્ઞાની, તો એને જ્ઞાની મળવા છતાં ઓળખાતા નથી. અને એ રીતે અનંતમાં જ્ઞાની મળ્યા, નિર્ગ્રંથ ધર્માત્મા ભાવલિંગી સંતો મળ્યા અને તીર્થંકરના સમોસરણ સુધી પણ પોતે જઈ આવ્યો, પણ એ બધું જ નિષ્ફળ ગયું છે. અને નિષ્ફળ જાય એવા પરિણામે પોતે એને નિષ્ફળ કર્યું છે. નિષ્ફળ ગયું નથી પણ ખરેખર પોતે નિષ્ફળ બનાવ્યું છે. આ એક વિચાર મુદ્દો છે. એટલે કેટલું વજન આપે છે જ્ઞાની કૃષ્ણ વચન કે એ વચનોનો આશય ત્યાં આધારભૂત છે એવું પ્રમાણ જિનમાર્ગને વિશે વારંવાર કહ્યું છે. જિનમાર્ગમાં આ વાત વારંવાર આવે છે. હું કહું છું એટલા માટે નહીં કે પોતે તીર્થંકરને રચમાં નાખે છે, એમના માર્ગને પણ રચમાં સાક્ષી રૂપે નાખે છે. એમનો અનુભવ બહુ જોયો છે. સામાન્ય રીતે કોઈ જ્ઞાની એવો પ્રકાર છે, બધા જ્ઞાનીને એવો પ્રકાર નથી હોતો કે પૂર્વભો યાદ હોય. સામને એક નહીં પણ અનેક પૂર્વભોની યાદદાસ્ત હતી અને પોતે જે કઈ પરિશ્રમ કર્યો છે એ પણ એમને ખ્યાલમાં છે કે આ માર્ગ શોધવા માટે મેં ઘણા માથા પછાડ્યા છે, પત્તો લાગ્યો નથી. અને જ્ઞાની પુરુષનો કોઈ યોગ બની ગયો છે ભૂતકાળની અંદર આગલા કોઈ ભાવમાં અને સહજ માત્રમાં ચતુરાંગ રહે દ્રગસે મિલે એ ચાર અંગે છૂટું એટલે કઈ છૂટું જ નહોતું. પણ એની ઉપર દ્રષ્ટિ જાતી નહોતી. એ જયારે દ્રષ્ટિ મળે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે બધા સાધન નિષ્ફળ ગયા તેમ કે જ્ઞાની પુરુષને ગયા ન હતા. એ જે એમ નિયમ સંયમ આપતી હોય એમાં આવી વાત નાખી છે તો બાત રહી છો ગુરુભૂમિ. એ વાત અહીંયા ફરીને કરે છે. એવું પ્રમાણ જિનમાર્ગને વિશે વારંવાર કહ્યું છે. એ તો દેશના વૃદ્ધિનો સિદ્ધાંત પણ એના ઉપર છે. બોર વેગની પ્રાપ્તિ છે નિર્માણ માર્ગની યથાર્થ પ્રતીતિ થઈ પણ એ માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે. દૂરબીજની પ્રાપ્તિ છે એને દૂરબીજ કર્યો છે એમ કે છે. સંસ્કાર એવા અને નિર્માણ માર્ગની યથાર્થ પ્રતીતિ છે એક આવો અંતર્મુખ થવાનો માર્ગ છે. સ્પષ્ટ અનુભવાની પ્રતીતિ આવે છે ને. પણ તે માર્ગમાં સ્થિતિ થવાને અર્થે સ્થિર એકાગ્ર થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન બહુ મોટી વાત છે. જ્ઞાની પુરુષનો આશ્રય મળે છે એ બહુ મોટી વાત છે જગતમાં. અને તે ઠેઠ પૂર્ણ દશા થતા સુધી છે. આ તો શરૂઆત વાળાની વાત કરી પણ ઠેઠ પૂર્ણ દશા સુધી છે. નહીં તો જીવને પતિત થવાનું ભય છે એ માન્યું છે. નહીં તો જીવને અવશ્ય પડવાનું ભય છે એ માન્યું છે. કારણ કે પોતે પડ્યા છે પછી ખ્યાલ છે. બધો અનુભવ પૂર્ણ બધા વચનો લખે છે. તો પછી પોતાની અનાદિથી ભ્રાંતિમાં જીવને અત્યારે જે રખડે છે એ તો અનાદિથી ભ્રાંત છે અને એને પોતાની મેળે કરી લેવું છે અથવા અજ્ઞાનીના આશ્રયથી કરવું છે. કોઈ રીતે મેળ ખાવાનો નથી. તો પછી પોતાની અનાદિથી ભ્રાંતિમાં જીવને સદગુરુના યોગના નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે. અસંભવ નથી લીધું, અશક્ય છે. એમાં સંશય કેમ હોય કે એમાં તો શંકા કરવાની જરૂર રહેતી નથી. એ તો વાત અશક્ય છે. બિના નયન પાવી નહીં બિના નયન કઈ વાત. સેવે સદગુરુ કે ચરણ તો પાવે ત્યાં પણ એ વાત નાખી. અને એ અનાદિ જે અમુક નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે જે અવિના ભાવે અન્યથા અમુક તત્વ મેં નાખ્યું છે ને પેલા વાંચનજી એ વાંચન નામ છે ને અમુક કેટલાક સંબંધો એવા છે કે જે અન્યથા જેને ઉપપત્તિ નથી થતી અન્યથા અનુપપત્તિ રહે છે અને જે અવિનાભાવી રૂપે આવે છે એમાંનો આ એક સંબંધ છે કે જેને દેશના લધ્યમાં નાખે છે અને જે અહીંયા શ્રીમદજી પોતે એ વાતને નાખે છે કે અનાદિ સ્થિર એટલે વસ્તુના સ્વરૂપનો આ એક અંગ છે. આ કોઈ પરાધીન દ્રષ્ટિનો વિષય નથી, વસ્તુના સ્વાધીન વસ્તુના સ્વરૂપનો આ એક અંગ છે એમ સમજ્યા વિના એ વાતનો મેળ થાય નથી. બીજી રીતે તો પછી પોતાની અંદર અનાદિથી ભ્રાંતિ રાજને સદગુરુનાયને સ્વરૂપનું ભાન થવું અશક્ય છે એમાં સંશય કેમ હોય? એ કેવી રીતે શંકા કરવા જેવી વાત છે? અને પોતાને પણ અત્યારે અંતર્મુખ થવાતું નથી એ સમસ્યાનો જો ઊંડો વિચાર કરે. શું અત્યારે પોતે અંતર્મુખ થઈ શકતો નથી, થતો નથી, થવાની ઈચ્છા છે, થવા યોગ્ય છે એમ જાણ્યું છે, એમ સમજાયું છે, નથી થતો એ હકીકત છે. આ સમસ્યાને વિચારે કે જયારે અહીં સુધી વાત મારી સમજણમાં આવી છે કે સ્વરૂપમાં અંતર્મુખ થઈને એકાગ્ર થવા સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ જ નથી ત્રણ કાળ ત્રણ લોકમાં, તો પછી આવી સમજણ આવ્યા પછી હું કેમ અંતર્મુખ થતો નથી? એવું શું કારણ છે? બસ આ સમસ્યા વિચારે તમને ખ્યાલ આવે કે આની જે નિશ્ચયની આ જે નિશ્ચય છે, નિશ્ચય મોક્ષ માર્ગ છે અને આત્મા પણ પોતે નિશ્ચય સ્વરૂપે છે. નિશ્ચયમાં નિશ્ચયની યોજના જ્ઞાનીઓના હૃદયમાં આવેલી છે. એ રહસ્યભૂત વિષય એવો છે પોતાને માટે હંમેશને માટે કે જેનો ઉકેલી જ્ઞાનીના સાનિધ્યમાં આવે છે, બીજી રીતે આવે છે. મરણ ને મરણ તો ખાલી રહી પડે પડે એમાંથી વળી પાછું ગાડું કરીને પાડું પર જવું પડે. પાડું પણ કેવી રીતે ગયા છે એ રીતે સમજવાનું છે. એને જે કાંઈ રહસ્યભૂત વિષય સમજાવ્યો કહેવતો એ એમને કામ ક્યાં કરે છે? જેને એમ કહેવાય કે બોધ બીજની પ્રાપ્તિ ક્યાં થઈ છે, જેને બીજ જ્ઞાન કહેવામાં આવે છે એ બીજ જ્ઞાન એમને ત્યાં આપ્યું છે. સમજે દર્શન એમણે પુરુષાર્થથી લીધું છે. એ મરણ પથારીએ પડેલા વૃદ્ધ માણસના પુરુષાર્થે સમજે દર્શન લીધું છે. એક ભાવમાં અનંત ભાવના ફેરા ચાલ્યા ને ખાય એના જેવી વાત કેવી રીતે, એનું મૂલ્ય બીજી કેવી રીતે થાય? નિજ સ્વરૂપનો દ્રઢ નિશ્ચય વર્તે છે એવા પુરુષને પ્રત્યક્ષ જગતમાં વારંવાર છૂટવે જોઈએ એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે. નિજ સ્વરૂપનો દ્રઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને એવો જીવો મારું આ મારું પિતા દયાળુ નિર્દેશ મારું સ્વરૂપ છે અનંત શક્તિનો સામર્થ્ય હું પદાર્થ છું મારી શક્તિનો કોઈ માપ નથી એવી બેહદ શક્તિનો ધારણ કરનારો હું છું એને પણ આ જગતનો વ્યવહાર ત્યાંથી ચૂકવી દઈએ એને રસ્તો ચૂકવી દઈએ એવો આ જગતનો વ્યવહાર છે. એવો પ્રત્યક્ષ જોવામાં આવે છે. પ્રત્યક્ષ જગત વ્યવહાર એવો છે કે એને ચૂકવી દે એવા એવા ઉલટા સુલટા ચિત્ર વિચિત્ર પ્રસંગો પ્રાપ્ત થાય છે. તો પછી તેથી ન્યૂન દશામાં એટલે સામાન્ય મોક્ષ દશામાં સાધારણ જીવોને ચૂકી જેવા એમાં સમાસ કરી છે. સાધારણ જેવો કોથા ખાઈ જાય, ચૂકી જાય, ઊંધે રસ્તે ચડી જાય, કે માર્ગ જે રસ્તે હાલવું હોય એ રસ્તે જવાના એટલે બીજે વ્યાય જાય, એ ચૂકી જવામાં શું આશ્ચર્ય છે? કે એનું તો કોઈ આશ્ચર્ય અમને લાગતું નથી. એમણે પોતાને પણ જોયા છે, ઘણા મુમુક્ષુને જોયા છે. શું જેમ બાળક પાપા પગલી માનતા શીખ્યો હોય તો ડબલું ભરે ને પડે, હવે ડબલું ભરે ને પડે, હવે ડબલું ભરે ને પડે, એવી મુમુક્ષુની ભૂમિકા છે. કમજોર એકદમ નબળા બાળક જેવી એ માર્ગ છૂટી જાય એમાં શું લોહી છે? કે એમાં શું શંકા છે? આશ્ચર્ય શું છે? કે પોતાના વિચારના બળે કરી સત્સંગ શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગત વ્યવહાર વિશેષ બળ કરે છે. ત્યાં ઉદયના પ્રસંગો પાછા જોરથી આવે છે. સત્સંગ અને સત્શાસ્ત્રનો ઉદય હોય ત્યારે એ પાછા, કારણ કે ઉદય તો એટલો ભાગ વેચાઈ ગયો ને, સત્સંગ અને સત્શાસ્ત્ર પાછું એ પણ એક ઉદય છે, સત્સંગ પણ એક ઉદય છે, તો બીજા ઉદયનું જોર એ વખતે કદાચ ઓછું થાય. કદાચ થાય એવું કોઈ નિયમ નથી, પણ ન હોય ત્યારે તો પાછો એકલો ઉદય રહી ગયો. એટલે સત્સંગ અને સત્શાસ્ત્રનો આધાર જીવે ન લીધો હોય તેવા પ્રસંગમાં તો જગતના વ્યવહાર પ્રત્યેનું ઉદય બળ પરિણામમાં છે એ વધારે બળ કરે છે. ઉદય બળ તીવ્ર થાય છે અને ત્યારે, અને જ્યારે જ્યારે ઉદય બળ તીવ્ર થાય છે ત્યારે વારંવાર શ્રી સદગુરુનું મહાત્માને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષને સત્ય દેખાય. સદગુરુનું જ્ઞાની પુરુષનું સાનિધ્ય શું ચીજ છે એનો બહુ સુંદર ચિતાર આ પત્રની અંદર સમજી લીધો છે. કે તેથી વારંવાર પોતાને પણ સદગુરુનું મહાત્મા અને આશ્રયનું સ્વરૂપ તથા એનું સાર્થકપણું કેટલું છે તે અત્યંત અપરોક્ષ એટલે અત્યંત પરોક્ષ અને પ્રત્યક્ષ અને સત્ય એટલે અનુભવ વચ્ચે દેખાય છે. એટલું અમારા પરિણામમાં ફેર પડી જાય છે. વાત તો એટલી બધી સુગમ છે સમજાય એવી, કે જ્યાં જ્ઞાની પુરુષના દર્શન કરે ઓ ઘેર મહિના હોય હું હજી ઓળખાણ વાળાની તો વાત જ જુદી છે કોઈ, પણ ઓ ઘેર પણ જ્ઞાની હોય ને જ્ઞાની મહિના હોય તો પણ એને જ્ઞાની તરીકે એને સ્વીકાર્યા હોય તો એને જોયે ત્યાં એના પરિણામ કરી જાય. જેમ કે કોઈ માણસને રૂમ નિવેદના થઈ છે, ગુરુદેવ જતા ને દર્શન કરાવવા, આમે તારીને જતા એના ઘરે, એ પથારીમાં હોય એના ઘરે જાય, શું તો ખ્યાલ હશે સમજ્યા છે. સોમગઢમાં જેના ઘેર મુમુક્ષુ એના ઘરે હોય એના ઘરે જાય ને જીતરી હોય તો હોસ્પિટલમાં જાય. અમારા શાંતિભાઈ માં કઈ ફોન કરાવ્યા હતા, તો એવું થયું કે એને પૂજી ગયું. એટલે હું રોજ જતો હતો એ દિવસે ગયો, આ લખેલા તો ઊંઘ નથી આવી ગઈ અને વેદના વધી છે, કે ગુરુદેવના દર્શન કરવા છે. એ છેલ્લો દિવસ હતો જે ગુરુદેવ ના દર્શન કર્યા એ મહિના રહી ગયા હતા હોસ્પિટલમાં. એમ કરો કાલે છોકરાને સવારે મોકલો, એક ને કે બે જણ, બે ભાઈ ને એક બે ભાઈ ને ગુરુદેવ ને વિનંતી કરીએ હું સાથે રહીશ. વિનંતી કરી તમારે તો એક જણ કોઈ હોવું જોઈએ, ભલે ન હોય તો કોઈ એવી પરિસ્થિતિ હોય તો હું પણ એકલો કોઈ એકાદ જણ હોય તો છોકરાયો આમ છે તથા રસ છે અને આપનું સ્મરણ કરે છે આવું કે સવારે વિનંતી કરી બહુ સારું કે આર કરીને આપણે આજે ગાડી ત્યાં લઈ લીધો કે ಆಡ್ತಾರೆ ಆಟಾಡಿದ್ದೆ ಇದು ಕೂಡುವುದೇ ಮೇಲ್ಕೊಳ್ಬೋದು ನಿದ್ರೆ ಕೂದಿಗೆ ಕಾಲಾಡಿಸ್ಕೋ ಸಂಜೆ ದೇಶದಲ್ಲಿ ಸಾಕಾಗಿ ಕಾರಣ ನೀವು ವ್ಯವಸ್ಥೆ ಸುಂದರ સ્વીકાર્યા હોય તો જોતા દર્શન કરતા એના પરિણામ થઈ જાય છે. અને એ જે પરિણામ કરે છે એમાં દર્શન નું મંદ થાય છે. મોટી વાત એ છે, કસાય મંદ થાય છે એ વાત નથી, દર્શન નું મંદ થાય છે. આ તો નાની ના માત્ર ચક્ષુ દર્શન ના વિષય થી પરિણામ ના દર્શન થઈ ગયા હતા. લગભગ બોલી નતા શકતા, એ વાતચીત કરે એટલે શક્તિ નતી રહી, પણ પરિણામ માં જુઓ તો એકદમ પ્રસન્નતા આવી ગઈ. પૂછ્યું કઈ દવા લ્યો છો, બોલી તો સત્તા નતા, એટલે પ્રસંગ ચિત થી કઈક મોઢા ઉપર ને રેખાઓમાં ફેરફાર આવી ગયો. કઈ બોલી શકતા કઈ નામ બોલે, જ્ઞાન સુધાર શક્તિ દે આટલા શબ્દ બીજા શું, જ્ઞાન સુધાર શક્તિ દે, જ્ઞાન રૂપે અમૃત નું ભાન કરો, આ કરવાનું છે. એના આત્મામાં કેટલી ઊંડી છાપ પડે છે એ તો સર્વજ્ઞના જ્ઞાન નો વિષય છે. પણ અહીંયા એમ કહે છે કે એમના સદગુરુના પ્રત્યક્ષ આશ્રયનું અને એનું માર્ગનું તથા એનું સાર્થકનું અમને તો અમારા અનુભવથી પ્રત્યક્ષપણે અત્યંત સત્ય દેખાય છે. આ તો અમારો અનુભવ બોલે છે, પોતાને પણ કોઈ સંતોષ મળ્યા છે, પોતાના અનુભવથી આ વાત કરી છે. અને અનેક જીવોનો આ દૃષ્ટાંતો આપણે પણ પ્રત્યક્ષ જોવામાં જાણવામાં આવ્યા છે. એ 575 છે, 576 નો પુત્ર છે સૌભાગ્યભાઈ ઉપર. આજે પત્ર એ પહોંચ્યું છે, અત્ર એ કુશળતા છે. પત્ર લખતા લખતા અથવા કઈ કહેતા કહેતા વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે. જે પ્રવૃત્તિ ચિત્તની થવી જોઈએ એ પ્રવૃત્તિ બંધ પડી જાય છે એમ કહે છે. અને કલ્પિત નું આટલું બધું માતમ શું, કલ્પિત કહેવું શું, જાણવું શું, શ્રવણ કરવું શું, પ્રવૃત્તિ છે એ આદિ વિક્ષેપની વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ આવો આવો. એની પાછળ અપ્રવૃત્તિ થવા પાછળ આવા પ્રશ્નો ઉઠેલા છે કે કલ્પિત નું આટલું બધું માતમ શું, કે દશા તો સહજ થવી જોઈએ. તો એક વિકલ્પ ઉઠે તો યમનો દૂત લાગે છે, જે સુદાની જે ઉપયોગ બહાર નીકળ્યા કે યમ કા દૂત સમજશે, ફાંસી લાગે છે. આત્માના મુક્ત સ્વભાવને એ ફાંસી જેવી લાગે છે. એકાંતરી જીવો છે, પોતે એકાંતરી છે, પેલા પણ એક આવકારે છે. બે ની લાઈન ક્યાં વ્યવ થાય છે પુરુષાર્થ છૂટી જાય છે, લખવાની પ્રવૃત્તિ ચિત્તમાંથી છૂટી જાય છે. કા પ્રવૃત્તિ કરવી, શું કહેવું, આ પ્રથમ જુદો આત્મા જુદો પરિણતિ ક્યાંય, ઉપયોગ ક્યાંય, એનું સામાન્ય સ્થિતિ ક્યાંય, કલ્પિત જેમ લાગે છે. કૃત્રિમતા થાય છે ને, ઈચ્છાપૂર્વક પ્રવૃત્તિ થાય છે. એટલે ઈચ્છાપૂર્વક ઈચ્છા વિના તો લખવાની પ્રવૃત્તિ થાય ને, એટલે ઈચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરે છે એટલે એમાં કૃત્રિમતા વાસે છે. આગળ એક જગ્યાએ એ કૃત્રિમતાનું પોતે સ્પષ્ટીકરણ આપ્યું છે. કેમ કે આ દશા એમની છેલ્લા એક બે વર્ષની અંદર વિશેષ થઈ છે કે ધાર્મિક પારમાર્થિક વિષયને લખતા પણ કહેતા એમનો ઉપયોગ પાછો વળી જાય છે, સંક્ષેપાઈ જાય છે. પરિણામ જ કામ કરતા નથી, એટલું અંદરનું ખેંચાણ છે કે બહારમાં પરિણામ જ કામ કરતા નથી, એ પરિસ્થિતિ થઈ ગઈ છે. અને પરમાર્થ સંબંધી લખતા કહેતા લખતા તેથી બીજા પ્રકારની વિક્ષેપની ઉત્પત્તિ થાય છે. જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના વિરોધ વિના તેમાં પરમાર્થ કથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે, વધારેમાં વધારે સૂચે છે એમને. આ જે પોતે જે પ્રવૃત્તિમાં ઊભા છે એમાં મુખ્ય વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિનો નિરોધ, પ્રવૃત્તિ સંબંધનો નિષેધ, નિરોધ બહુ તીવ્ર આવે છે. અને એ તીવ્રતામાં પરમાર્થ સંબંધીનું પણ લખવું કે કહેવું બંધ થઈ જાય છે. પુરુષાર્થની કોઈ એવી અલૌકિક ગતિ છે કે જેની અંદર પોતાના વર્તમાન ઉદયમાં જોડાવાને બદલે એટલો બધો જોરથી નિષેધ આવે છે કે એ પુરુષાર્થને આધીન રહેતા પારમાર્થિક વિષયની પ્રવૃત્તિ થતી જાય છે. એટલા એ પોતાના કામમાં અંદરમાં લાગેલા છે એમ કહે છે. લખતા કહેતા એમ કહ્યું ને, પરમાર્થ સંબંધી લખતા કહેતા કરેલી ને, કોઈ બીજા પ્રકારની વિક્ષેપની ઉત્પત્તિ થાય છે. અને પરમાર્થ પ્રથમ કથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. શ્રેયભૂત એટલે કલ્યાણકારક લાગે છે. જે પુરુષાર્થ ઉપડ્યો છે એમાં બાહ્ય પરમાર્થની પ્રવૃત્તિ પણ એમને અપ્રવૃત્તિ થાય શ્રેયભૂત લાગે છે. બીજા માટે નહીં, પોતાના માટે કેટલું પ્રાધાન્ય છે, સ્વ કલ્યાણનું કેટલું પ્રાધાન્ય છે. ખ્યાલ તો છે કે અમારા માર્ગ સમજાયેલું છે અને કોઈને સમજાય તો અત્યારે બીજું કોઈ દેખાતું પણ નથી. કોઈનું કલ્યાણ થવું હશે તો અમારા થકી થશે એ તો કહી ગયા છે. છતાં પણ પોતાનો પુરુષાર્થ જ્યાં ઉગ્રપણે અંદરમાં કામ કરે છે, બહારની પ્રવૃત્તિ પારમાર્થિક નિમિત્ત વાળી પ્રવૃત્તિ પણ એ નહીં કરવાની શ્રેયભૂત લાગે છે. આ એમની દશા પકડવા દેવા છે, સમજવા જેવી છે. અને સમજાય તો આત્માર્થ સમજાય એવો વિષય છે, બહુ ગૂઢ વિષય છે, અંદરનો ઘણો સૂક્ષ્મ વિષય છે, પણ એક સમજવા જેવો વિષય છે. તો પરમાર્થને એક બાજુથી સત્સંગનો આટલો મહિમા કરે છે, પોતે પણ અવારનવાર લખે છે કે ભાઈ અમે પણ આ ધંધો છોડીને મહિનો બે મહિના નીકળી જઈએ, કોઈ નિવૃત્તિ ક્ષેત્રની અંદર રહી જઈએ, સત્સંગમાં આવી જઈએ, ત્યાં આવું તો કાલ ફોન આવે મારે પાસે, મને એટલો રહેવા દો. છોકરાની જે જેવું છે કે મારે નિવૃત્તિ લેવું છે, તો કોઈ સોનગઢ આવ્યો છે ને મને કહ્યું નિવૃત્તિ લઈ લેવી છે, છોકરા ભાવે છે, હું તો આમ છો બે આની સંભાળું છું નિવૃત્તિ ક્ષેત્રમાં. ક્યાં કેટલે ક્યાં સોનગઢ આવશો ને, નક્કી તો નિર્ણય નથી થયો હજી, કારણ કે એ તો સહેજ નિર્ણય કરો, કૃતજ્ઞ નથી કરતા, નિર્ણય નહીં હોવા. સોનગઢ આવુંગા તો એ ચર્ચા ફરચા નહીં ચલેગી, નિવૃત્તિમાં આવીને સોનગઢ રસ્તા ચર્ચા ફરચામાં આવી રહેવાનો નથી. કેમ કે ત્યાં તો લોકો લાઈ જાય, મારે એ રીતે ટાઈમ દેવા નથી, મારી પાસે સમય નથી. એની અંદરથી પુરુષાર્થની ઉગ્રતા એવી હોય છે. સત્સંગ અને તત્વ ચર્ચા તો પારમાર્થિક વ્યવહારથી મુમુક્ષ છે, ચર્ચા ફરતા નહીં ચલેગી. મેં ઓર મેરા કમરા, ચર્ચા ચર્ચા હજે નહીં થઈ. આ સમજે એટલે કે છે કે પરમાર્થ કથનમાં પણ અપ્રવર્તી હાલ શ્રેયભૂત લાગે છે. આ કારણ વિશે આગળ એક પત્ર સ્વરૂપે લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું પત્ર નથી. આગળ પણ એમણે એક આગળ આ મતલબમાં લખેલો છે, એટલે આમાં વધારે નથી લખતો. માત્ર ચિત્તમાં અત્રે વિશેષ સ્મૃતિ થવાથી લખ્યું છે. આ ફરી આ વિશે આ લખવાનું થોડુંક સ્ફુરણ વિશેષ થઈ ગયું, એટલે બે ચાર લીટી લખી નાખી તમને. આગળ તો લખાઈ ગયું છે, પણ મને અત્યારે લખતા લખતા આ સ્ફુરણ આવ્યું, એટલે બે લીટી લખી નાખી છે. મૂર્તિના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધેનું બને તો સારું એમ લખવું જોઈએ. સુભાષભાઈ ને પત્ર લખે છે ને, સુભાષભાઈ પણ કોઈ વાત એમને પોતાને ઠીક લાગે તો લખતા હતા. એમણે લખેલું કે તમે મૂર્તિના વેપારની પ્રવૃત્તિ વધારે ન કરો, જે છે એ પૂરા કરી નાખો. થઈ ગયો હોય વેપાર એ પૂરો કરી નાખો, એ વેપારમાં જોડાવા જેવું નથી. એ જેમ મીઠાનો માણસ વેપાર ન કરે, તેલના ગાણીનો વેપાર ન કરે, એમ મૂર્તિનો વેપાર પણ ન કરે. કેમ કે એકેન્દ્રજી છે, એકેન્દ્રજી થાય છે. આમ તો જે બજારમાં આવે છે એમાં નથી હોતા, પણ મૂળમાં જે મૂર્તિ પાકે છે સાચા મૂર્તિ, એ એકેન્દ્રનું શરીર જ છે. પછી બજારમાં આવે છે, મરદુ હાથમાં આવે છે, અને ચિત્તની નિત્ય ઈચ્છા એમ રહ્યા કરે છે. લોભ હેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ એમ વિચારતા લોભનું નિદાન જણાતું નથી. હવે આ એક બીજો સૂક્ષ્મ વિચારવા જેવો પોઈન્ટ છે કે વેપાર કરે છે ને લોભના હેતુથી કરતા નથી. નિદાન શબ્દ લીધો છે, નિદાન એટલે શું નક્કી કર્યું હોય, આટલું મળે તો ઠીક, આમ મળે તો ઠીક, આમ મળે તો ઠીક, આમ મળે તો ઠીક, એવું નિદાન નથી. નહીં એમ વિચારતા લોભનું નિદાન જણાતું નથી. નિદાન શબ્દ પ્રાપ્ત કરવાનું જે નિર્ણય કર્યો હોય એને નિદાન કહે છે. આત્મસિદ્ધિમાં વાપરે છે વૈરાગ્ય આદિ સફળ જો બીજી રીતે વાપરે છે. જો સ્વ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન, એટલે હું મોક્ષ માટે લીધું. આત્મજ્ઞાની હોય એનો વૈરાગ સફળ છે, બીજો કોનો સફળ છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિનું નિદાન માની લીધું હોય, નક્કી કરી લીધું હોય મારે આત્મજ્ઞાન કરવું છે, માટે એનો વૈરાગ સફળ છે. બે જણનો વૈરાગ સફળ છે, બાકી બધાના જેટલાના વૈરાગ છે બધા નિષ્ફળ છે. એમ કરીને આત્મસિદ્ધિમાં એ મર્યાદા બાંધી છે. એમ અહીંયા નિદાન સિદ્ધનો અર્થ એ છે કે લોભના નિદાનથી વેપાર નથી કરતા, લોભના હેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ વિચારતા, વિચારતા એટલે એમ અમારા આત્માના પરિણામ તપાસતા લોભનું નિદાન જણાતું નથી. એટલું જ નહીં, વિષયાદિની ઈચ્છા એ પ્રવૃત્તિ થાય છે એમ પણ જણાતું નથી. કે આ પૈસા મળશે, ભોગ અનુભૂતાઓ રહેશે, પાંચે ઇન્દ્રિયના વિષયોના પદાર્થો સુલભ થઈ જશે, માટે અમે આ પ્રવૃત્તિ કરીને પૈસા મેળવીએ છીએ એમ પણ દેખાતું નથી. જો પોતાના પરિણામ તપાસીને આવે તથાપિ પ્રવૃત્તિ થાય છે એમાં સંદેહ નથી. આ બે માંથી બે વાત હોય તો પ્રવૃત્તિ કરે માણસ, આગળ થી બે વાત નથી છતાં પ્રવૃત્તિ થાય છે, હકીકત છે. પ્રવૃત્તિ થાય છે એમાં સંદેહ નથી.
પૂર્વ કર્મ નો ઉદય જ છે.
નીચે લખે છે જગત કાંઈક લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે. દાણું ચૂકવીએ છીએ, આગળ દાણું કરીને આવ્યા છીએ, આ રેવા શંકરભાઈ કુટુંબની બીજા દેવા આવ્યા છે, લેવા દેવા આવ્યા નથી, અહીંયા કાંઈ અમારે કઈ જોતું નથી, આ દેવ ભરીએ છીએ, બીજું કાંઈ નથી, કરજ કર્યું છે એ ન્યાય થી નીતિ થી પાછું આપી દેવું છે, દૂધે ધોઈને તમારું લેણું જગત કઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ લેવાને માટે થતી હશે એમ લાગે છે, અત્રે લાગે છે તે યથાર્થ હશે કે કેમ, પછી એના ઉપર નાખ્યું છે, અમને તો એમ લાગે છે પણ તે યથાર્થ હશે કે કેમ, તે માટે તો વિચારવાન પુરુષ જે કહે તો પ્રમાણ છે, અમારો ન્યાય અમે કેમ તોડીએ, કોઈ ભલે જ્ઞાન પુરુષ અમારો ન્યાય તોડે, અમને કઈ વાંધો નથી, તો અમારા પરિણામ જેવા છે એમાં અમે વ્યક્ત કરી દઈએ, બતાવી દઈએ, તમે વિચારવાન પુરુષ છો, સ્વભાવભાઈ વિચારવાન છે ને, પ્રમાણ છે, તમે એમ કહો ના તમારે અહીંયા દોષ છે તો અમને પ્રમાણ છે, તમે કહો તો નિર્દોષ છો તો અમને એ વાત એ વિનંતી ગાય છે.